એકત્ર ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે ગ્રંથસાર, વિશ્વની શ્રેષ્ઠ કૃતિઓનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. ગ્રંથસારના સૌ શ્રોતાઓનું સ્વાગત. આજે આપણે એક એવી નવલકથાની દુનિયામાં જઈ રહ્યા છીએ જે, સાચું કહું તો, વાંચનારને થોડું અસ્વસ્થ કરી મૂકે છે.
હા, બિલકુલ.
આપણે વાત કરી રહ્યા છીએ ઓસ્ટ્રિયન લેખિકા એલ્ફ્રેડે યેલિનેકની નોબેલ પુરસ્કાર વિજેતા કૃતિ ધ પિયાનો ટીચર વિશે. ગુજરાતીમાં કહીએ તો પિયાનો શિક્ષિકા. આ કોઈ સરળ વાંચન તો નથી જ, ખરું ને?
ના, જરા પણ નહીં. યેલિનેકનું નામ જ પડકારજનક લેખન સાથે જોડાયેલું છે. તેમની શૈલી, સમાજ પરના તેમના કટાક્ષ, ખાસ કરીને ઓસ્ટ્રિયન સમાજ પર, પેલો બુર્જુઆ વર્ગ અને નાઝી ભૂતકાળનો ઉલ્લેખ,
બરાબર,
એ બધું તેમની કૃતિઓમાં જોવા મળે છે.
1946માં જન્મેલા યેલિનેકને 2004માં નોબેલ મળ્યો અને આ નવલકથા પિયાનો શિક્ષિકા જે 1983માં આવી એ તો એમના લેખનનું મુખ્ય ઉદાહરણ ગણાય.
અને એની ભાષા પણ સાંભળ્યું છે કે બહુ બૌદ્ધિક પણ એટલી જ નિર્મમ હોય છે. એકદમ નિર્મમ શબ્દ બરાબર છે. એ લાગણી બતાવ્યા વગર ઠંડકથી વાસ્તવિકતા રજૂ કરે છે.
તો આ પિયાનો શિક્ષિકા તે ફક્ત એક વાર્તા નથી, પણ મનોવૈજ્ઞાનિક ઊંડાણ, પેલી ઉચ્ચ સંસ્કૃતિની પોકળતા, દમન, જાતીયતા, સત્તા, કેટલા બધા મુદ્દા છે.
હા, અને એટલે જ એ વિવાદાસ્પદ પણ રહી. પછી 2001માં માઇકલ હાનેકીની ફિલ્મ આવી, એણે તો વળી આ ચર્ચાને વધુ વેગ આપ્યો.
તો ચાલો આજે આપણે આ જટિલ દુનિયામાં ઊંડા ઉતરીએ, પાત્રોના મનને સમજવાનો પ્રયત્ન કરીએ. શરૂઆત ક્યાંથી કરીશું? વિયેના, કારણ કે શહેરનું પણ મહત્વ છે ને.
હા, ચોક્કસ વિયેનાથી જ શરૂ કરીએ, કારણ કે અહીં વિયેના એટલે ખાલી ભૌગોલિક સ્થળ નથી, એ શાસ્ત્રીય સંગીત, કળા, સંસ્કૃતિનું પ્રતીક છે પણ.
પણ યેલિનેક એને અલગ રીતે બતાવે છે.
હા, યેલિનેકની નજરે એ દમન, નિયંત્રણ અને એક પ્રકારની ભાવનાત્મક ઠંડીગાર શુષ્કતાનું કેન્દ્ર પણ છે. અને આ જ વિયેનામાં એક જાણીતી સંસ્થા વિયેના કન્ઝર્વેટરીમાં આપણને મળે છે આપણી મુખ્ય પાત્ર એરિકા કોહુત.
એરિકા કોહુત, લગભગ 40 વર્ષની પિયાનો શિક્ષિકા. દેખાવમાં તો કડક, શિસ્તબદ્ધ, એમ લાગે કે બધું બરાબર છે,
પણ એ પડદા પાછળ એનું અંગત જીવન એ સાવ જુદું છે.
કેવું?
તે એની વૃદ્ધ માતા સાથે રહે છે, અને રહે છે એટલે સામાન્ય રીતે નહીં, અત્યંત ગુંગળામણ ભર્યા, જાકે હમ કહે ને, કો ડિપેન્ડન્ટ, સહ આધારિત સંબંધમાં.
મતલબ
કે 40 વર્ષની ઉંમરે પણ એ માતા સાથે એક જ ઘરમાં, એટલું જ નહીં, એક જ પથારીમાં સૂવે છે.
શું વાત કરો છો, આ તો માન્યામાં ન આવે એવું છે.
હા, અને માતાનો એરિકાના જીવનના દરેક પાસા પર, પૈસા, કપડાં, કોને મળવું, ક્યારે મળવું, બધી જ બાબતો પર સંપૂર્ણ કાબૂ છે.
તો એરિકા તો જાણે મોટી થઈ જ નથી, એક પુખ્ત શરીરમાં કેદ બાળક જેવી સ્થિતિ કહેવાય.
બિલકુલ, આ સતત નિયંત્રણને કારણે એરિકા ભાવનાત્મક રીતે અને ખાસ કરીને જાતીય રીતે અવિકસિત રહી ગઈ છે. એની પોતાની કોઈ ઓળખ, કોઈ સ્વતંત્ર અસ્તિત્વ જ નથી જાણે.
તો દિવસે આ કડક શિક્ષિકા અને રાત્રે, એણે કહ્યું કે એનું જીવન જુદું છે.
હા, રાત્રે એનું એક ગુપ્ત જીવન છે. એની દબાયેલી વૃત્તિઓ, ઈચ્છાઓ ત્યાં બહાર આવે છે, પણ એ પણ એક વિચિત્ર, વિકૃત સ્વરૂપે.
આ દમન અને નિયંત્રણની અસર એના કામ પર, એના ભણાવવા પર પણ પડતી હશે ને? સાંભળ્યું છે કે પોતે સારી પિયાનો વાદક બનવા માંગતી હતી.
હા, એની મહત્વાકાંક્ષા હતી, પણ એની માતાએ જે સપનાને કચડી નાખ્યું અને હવે એ નિષ્ફળતાની કડવાશ એ એના વિદ્યાર્થીઓ પર ઉતારે છે.
કેવી રીતે?
એમનામાં કોઈ પ્રતિભા જુએ તો સહન ન કરી શકે, એમની ભૂલો કાઢે, ક્રૂર ટીકા કરે, એમને હતાશ કરી દે, જાણે અજાણે પોતાની નિષ્ફળતાનો બદલો એ બીજા પાસેથી લેતી હોય એવું લાગે. પેલું પિયાનો, જે કળાનું સાધન છે, એ એના માટે અને એના વિદ્યાર્થીઓ માટે ત્રાસનું સાધન બની જાય છે.
આ ખરેખર દર્શાવે છે કે દબાયેલી ઈચ્છાઓ કેવા વિકૃત રસ્તા શોધી શકે છે, સમાજની પેલી સભ્ય બનવાની અપેક્ષાઓ.
હા, અને પવિત્રતાનો દેખાવ, એ બધું મળીને વ્યક્તિની અંદર શું ઉથલપાથલ મચાવી શકે એ એરિકાના પાત્રમાં દેખાય છે. એનું ગુપ્ત જીવન આનું જ પરિણામ છે.
શું કરે છે એ ગુપ્ત જીવનમાં?
રાત્રે જ્યારે કોઈ જોતું ન હોય ત્યારે એ શહેરના અંધારિયા વિસ્તારોમાં, રેડ લાઇટ એરિયામાં જાય છે.
ત્યાં શું કરવા?
પીપશો જોવા પુખ્ત ફિલ્મોના થિયેટરમાં, પણ મહત્વનું એ છે કે આ બધું એ કોઈ આનંદ કે ઉત્તેજના માટે નથી કરતી,
તો પછી
ફક્ત એક ઠંડા અલિપ્ત નિરીક્ષક તરીકે, જેને વોયરિઝમ કહેવાય, બીજાને ખાસ કરીને જાતીય કૃત્યો કરતા ગુપ્ત રીતે જોવાની વૃત્તિ, પાર્કમાં છુપાઈને યુવાન પ્રેમીઓને જુએ છે, આ બધું એની પોતાની દબાયેલી અને વિકૃત જાતીયતાનું પ્રતિબિંબ છે.
અને પેલી આત્મપીડનની વાત, એ તો સૌથી ભયાવહ લાગે છે.
હા, એ ખરેખર વ્યથિત કરનારું છે. તે બાથરૂમમાં જાય છે એકાંતમાં અને રેઝર બ્લેડથી પોતાના શરીર પર કાપા મૂકે છે.
ઓહ, પણ શા માટે?
નવલકથા સૂચવે છે કે આ તેના માટે કંઈક અનુભવવાનો રસ્તો છે. પોતાનું શરીર, જે માતાના અને સમાજના નિયંત્રણમાં છે, તેના પર ક્ષણિક કાબુ મેળવવાનો પ્રયાસ, જાણે પીડા દ્વારા એ પોતાના અસ્તિત્વને અનુભવી શકે. પેલો રૂઢિ પ્રયોગ છે ને, પોતાના જ ઘા પર મીઠું ભભરાવવું, કંઈક એવું જ, જાણે પીડા પર પોતાની માલિકી સાબિત કરવી.
આટલી સ્થિર પીડાદાયક જિંદગી, એમાં અચાનક કોઈ પરિવર્તન આવે છે. પેલો યુવાન વિદ્યાર્થી વોલ્ટર ક્લેમર.
હા, વોલ્ટર ક્લેમરનું આવવું એક મોટો વળાંક છે, ઉત્પ્રેરક છે. એ 17 વર્ષનો યુવાન છે, દેખાવડો, આત્મવિશ્વાસી, હોશિયાર, એન્જિનિયરિંગનો વિદ્યાર્થી છે અને પિયાનો પણ શીખે છે.
એટલે એરિકાથી બિલકુલ ઉલટો,
બધી જ રીતે, યુવાન, સામાજિક, આત્મવિશ્વાસથી ભરપૂર, એ બધું જે એરિકા પાસે નથી. શરૂઆતમાં એ એરિકાની બુદ્ધિમત્તા અને એના સંગીત પ્રત્યેના લગાવથી આકર્ષાય છે,
અને એ એરિકા સાથે વાત કરવાનો પ્રયત્ન કરે છે.
હા, એ ફ્લડ કરે છે, એરિકાનું ધ્યાન ખેંચવાનો પ્રયાસ કરે છે.
પણ એરિકા જેવી જટિલ વ્યક્તિ આને કઈ રીતે લે?
શરૂઆતમાં તો તિરસ્કારથી, ઉપેક્ષાથી, પણ વોલ્ટર હાર માને એવો નથી. એની જીદ ધીમે ધીમે એરિકાને અસર કરે છે. પણ એરિકા માટે આકર્ષણનો અર્થ પણ જુદો છે. એ આ સંબંધને પણ પોતાની શરતો પર, પોતાની વિકૃત રીતે જ ચલાવવા માંગે છે.
કોઈ ઉદાહરણ છે આનું?
હા, એક બહુ ખરાબ ઉદાહરણ છે. જ્યારે એને લાગે છે કે વોલ્ટરનું ધ્યાન એક બીજી સુંદર વિદ્યાર્થીની તરફ છે, ત્યારે એ શું કરે છે ખબર છે?
શું?
ઈર્ષ્યા અને ગુસ્સામાં એ પેલી છોકરીના કોટના ખિસ્સામાં કાચના ટુકડા ભરી દે છે. સંબંધ પર, વોલ્ટર પર પોતાનું નિયંત્રણ સ્થાપિત કરવાનો એક વિકૃત પ્રયાસ છે. એ વોલ્ટરને પણ પોતાની આ અંધારી દુનિયામાં ખેંચવા માંગે છે.
એટલે આ કોઈ પ્રેમ કહાણી નથી, પણ સત્તાની રમત છે.
ચોક્કસ. અને પછી તો તણાવ વધતો જ જાય છે. એકવાર કન્ઝર્વેટરીના ટોયલેટમાં એ વોલ્ટરનો રસ્તો રોકે છે, એના મોઢા પર થૂંકે છે અને એની પાસેથી સંપૂર્ણ આજ્ઞાપાલન માંગે છે.
શું?
હા, અને પછી એક કોન્સર્ટ દરમિયાન એના પર શારીરિક હુમલો પણ કરે છે. આ બધું જાણે એ વોલ્ટરની પરીક્ષા લઈ રહી છે. એ જોવા માંગે છે કે વોલ્ટર એની શરતો માણવા ક્યાં સુધી તૈયાર છે.
અને આ બધા પછી આવે છે પેલો પત્ર, જેણે બધું બદલી નાખ્યો. એ પત્ર ખરેખર શું હતો?
એ પત્ર એ 4 પાનાનો ટાઈપ કરેલો એકદમ ઠંડો, ભાવનાહીન દસ્તાવેજ હતો, જેમાં એરિકાએ પોતાની બધી જ ગુપ્ત, હિંસક, સેડો મેસોકિસ્ટિક કલ્પનાઓ,
એટલે પીડા આપવા અને સહન કરવામાં આનંદ મેળવવાની વૃત્તિ,
હા, એનું વિગતવાર વર્ણન કર્યું હતું અને વોલ્ટરને સૂચનાઓ આપી હતી કે એણે એરિકા સાથે શું શું કરવાનું છે, કેવી રીતે બાંધવી, કેવી રીતે મારવી, અપમાનિત કરવી.
પણ આનો હેતુ શું હતો? શું એ ખરેખર આવું ઈચ્છતી હતી?
અહીં જ વાત જટિલ બને છે. પત્રમાં એ સ્પષ્ટ લખે છે કે આ બધું એક વિધિની જેમ થવું જોઈએ, યાંત્રિક રીતે, કોઈ લાગણી, કોઈ આવેશ, કોઈ આનંદ વગર.
વિચિત્ર છે.
હા, કારણ કે આ ખરેખર તો આધીનતા દ્વારા માર ખાઈને સત્તા મેળવવાનો એનો વિકૃત પ્રયાસ છે. એ સંબંધમાંથી બધી માનવીય લાગણી કાઢી નાખીને એને ફક્ત શક્તિના સોદામાં ફેરવવા માંગે છે. સાચી લાગણી, સાચી નીકળતાથી એ ડરે છે. એટલે આ પત્ર જાણે પોતાના જ વિનાશનું આમંત્રણ આપવા જેવું હતું.
અને વોલ્ટર, એક 17 વર્ષનો છોકરો, આ વાંચીને શું પ્રતિક્રિયા આપે?
એ તો ડઘાઈ જાય છે. એને ડર લાગે છે અને સાથે સાથે સખત અણગમો પેદા થાય છે.
એ એરિકાને કંઈ કહે છે?
હા, મોઢા પર જ કહી દે છે કે તું બીમાર છે. અને આ અસ્વીકાર એ એરિકા માટે બહુ મોટો આઘાત છે. એણે પોતાની સૌથી ઊંડી, સૌથી શરમજનક બાજુ કોઈની સામે ખુલ્લી કરી અને બદલામાં મળ્યો તિરસ્કાર. નિયંત્રણની પેલી સેડોમેસોકિઝમની એની જે કાલ્પનિક દુનિયા હતી તે ભાંગીને ભૂક્કો થઈ જાય છે.
તો વોલ્ટર બસ આટલું કહીને જતો રહે છે?
ના, અહીં વાર્તા બીજો વળાંક લે છે. વોલ્ટરનો ઘવાયેલો અહંકાર, પેલો પુરુષ પ્રધાન ઘમંડ, એ હવે ગુસ્સામાં અને બદલાની ભાવનામાં ફેરવાય છે. એને લાગે છે કે એરિકાએ એનું અપમાન કર્યું છે અને એને સબક શીખવાડવો જોઈએ.
એટલે એણે એરિકાને સજા આપવાનું નક્કી કર્યું.
હા, અને આ જ આપણને નવલકથાની સૌથી ભયાવહ ક્રૂર પરાકાષ્ઠા તરફ લઈ જાય છે.
શું ભય છે?
થોડા સમય પછી વોલ્ટર, હવે ગુસ્સા અને વિકૃત જિજ્ઞાસાથી ભરેલો, એરિકાના એપાર્ટમેન્ટ પર જાય છે.
એની કલ્પના પૂરી કરવા?
ના, બિલકુલ નહીં, બદલો લેવા. એ ઘરમાં ઘૂસી જાય છે, એરિકાની માતાને ધક્કો મારીને બાજુ પર ફેંકી દે છે અને પછી એરિકા પર તૂટી પડે છે.
અને તે હિંસા કરે છે?
હા, પણ એ હિંસા એરિકાએ પત્રમાં માંગી હતી તેવી નિયંત્રિત વિધિ જેવી નથી હોતી. એ તો અસ્તવ્યસ્ત, જંગલી અને પૂરેપૂરી રીતે વર્ચસ્વ સ્થાપિત કરવાના ઈરાદાથી થયેલો ક્રૂર બળાત્કાર અને મારપીટ હોય છે.
ઓહ,
એ હુમલો કરતી વખતે એરિકાના પત્રની મજાક ઉડાવે છે, એની કલ્પનાઓને કચડી નાખે છે અને એને શારીરિક અને માનસિક રીતે સંપૂર્ણપણે તોડી નાખે છે. એરિકા ખરા અર્થમાં ત્યાં ભાંગીને ભૂક્કો થઈ જાય છે.
આ ખરેખર ભયાનક છે. આ ઘટના પછી શું થાય છે? એરિકાનું શું થાય છે?
બીજો દિવસ એરિકા તૂટેલી હાલતમાં છે, શારીરિક અને માનસિક રીતે, પણ ક્યાંક અંદર હજુ બદલો લેવાની એક તણખલી બાકી છે.
તે શું કરે છે?
તે પોતાના પર્સમાં રસોડાની એક છરી સંતાડે છે અને વોલ્ટરનો સામનો કરવા, કદાચ એને મારવા, કન્ઝર્વેટરી જાય છે.
તે સામનો કરી શકે છે?
ના, ત્યાં પહોંચીને જે જુએ છે એને વધુ તોડી નાખે છે. વોલ્ટર પોતાના મિત્રો સાથે ઊભો ઊભો હસી રહ્યો છે, મજાક કરી રહ્યો છે, જાણે ગઈ રાત્રે કશું બન્યું જ નહોતું.
અને એ જોઈને એરિકાને શું થાય છે?
એને પોતાની સંપૂર્ણ લાચારી અને શક્તિહીનતાનો અહેસાસ થાય છે. એ સમજી જાય છે કે આ દુનિયામાં, આ સમાજમાં એ વોલ્ટરનું કશું જ બગાડી શકે તેમ નથી.
અને પછી
અંતમાં એ વોલ્ટરનો સામનો નથી કરી શકતી. કન્ઝર્વેટરીની બહાર આવીને શેરીમાં તે પોતાના પર જ હિંસા આચરે છે. પર્સમાંથી છરી કાઢે છે અને પોતાના ખભામાં મારી દે છે.
શું?
હા, ઘા જીવલેન નથી, પણ આ એના આત્મપીડનનું અંતિમ અને સૌથી કરુણ પ્રદર્શન છે. જાણે પોતાની જાતને સજા આપી રહી હોય.
અને નવલકથાનો અંત? ત્યાં કોઈ આશા, કોઈ રાહત?
ના, જરાય નહીં. છેલ્લું દ્રશ્ય એકદમ સૂકું, ઠંડુ છે. એરિકા લોહી વહેતા ખભા સાથે કન્ઝર્વેટરીથી દૂર પોતાના ઘર તરફ એકલી ચાલી જાય છે. સંપૂર્ણ પરાજિત, તૂટેલી અને કાયમ માટે એકલી. કોઈ મુક્તિ નથી, ફક્ત નિરાશા અને એકલતા.
ખરેખર મનને હલાવી દે તેવી કથા છે. આપણે જો એના મુખ્ય વિષયો પર નજર કરીએ તો મને લાગે છે કે સૌથી પહેલો અને સ્પષ્ટ વિષય છે પિતૃસત્તા અને સ્ત્રી જાતીયતારૂ દમન.
ચોક્કસ, યેલિનિક બહુ સ્પષ્ટ રીતે બતાવે છે કે સમાજ, ખાસ કરીને પેલો કહેવાતો સભ્ય બુર્જવા સમાજ, કેવી રીતે સ્ત્રીની કુદરતી ઈચ્છાઓને દબાવી દે છે. અને જ્યારે એ દબાયેલી ઈચ્છાઓ બહાર આવે છે ત્યારે એ એરિકાની જેમ વિકૃત સ્વરૂપ ધારણ કરે છે.
એટલે કાં તો દબાવી દેવાય, કાં તો વિકૃત થઈ જાય.
હા, સ્વસ્થ અભિવ્યક્તિનો કોઈ અવકાશ જ નથી જાણે.
અને પેલો માતા પુત્રીનો સંબંધ, એ ખાલી એક પરિવારની વાત નથી લાગતી.
ના, એનાથી ઘણું વધારે છે. એ પેઢી દર પેઢી ચાલતા આવતા આઘાતનું પ્રતીક છે. કેવી રીતે પારિવારિક નિયંત્રણ એ મોટા સામાજિક દમનનું જ નાનું સ્વરૂપ છે. માતા પોતે પણ કદાચ ભોગ બનેલી હોય અને એ જ પોતાની દીકરી પર લાદી રહી છે. માતા પુત્રીના ઝેરી સંબંધો અને પેઢીઓનો સંઘર્ષ એનું ઉત્તમ ઉદાહરણ છે.
એક બીજી વાત જે મને રસપ્રદ લાગી, ઉચ્ચ કળાર અને સંસ્કૃતિની ટીકા. સામાન્ય રીતે તો કળાને મુક્તિનું સાધન મનાય છે,
પણ યેલિનેક અહીં એ બાજુ પણ ફેરવી તોડે છે. એ બતાવે છે કે વિયેનાનું એ ભદ્ર શાસ્ત્રીય સંગીત જગત પણ એરિકા માટે તો એક બીજી જેલ જ છે. શિસ્ત, નિયમો, સ્પર્ધા, નિષ્ફળતાનો ડર.
અને પિયાનો પોતે ત્રાસનું સાધન બની જાય છે.
બરાબર. એટલે કળા અહીં ઉડાન નથી આપતી, પણ બંધનને વધુ મજબૂત કરે છે. આ કળા અને સંસ્કૃતિની નિષ્ફળતા અને ક્રૂરતા પરનો એમનો કટાક્ષ છે.
અને સત્તા અને વર્ચસ્વનો ખેલ તો આખી નવલકથામાં ચાલે છે. એરિકાનો પેલો વિચિત્ર પ્રયાસ આધીનતા દ્વારા સત્તા મેળવવાનો,
અને વોલ્ટરનું અંતિમ હિંસક વર્ચસ્વ. હા, નવલકથા બહુ ક્રૂર રીતે બતાવે છે કે આ પિતૃસત્તાક દુનિયામાં શક્તિનો ખેલ કેવી રીતે રમાય છે. એરિકાની ચાલ નિષ્ફળ જાય છે કારણ કે અંતે શારીરિક અને સામાજિક શક્તિ કોની પાસે છે એ નક્કી જ છે. સત્તા, વર્ચસ્વ અને હિંસાની ભાષા કેવી હોય છે એનું આ ચિત્રણ છે.
અને આ બધું પેલા વિયેનાના સુસંસ્કૃત દેખાતા સમાજના પડદા પાછળ.
હા, એ દંભ પર પણ મોટો પ્રહાર છે.
આ બધી અસર ઊભી કરવામાં યેલિનેકની લખવાની શૈલીનો ફાળો પણ મોટો હશે નહીં?
ખૂબ જ મોટો. એમની શૈલી જેવી છે ત્રીજા પુરુષમાં લખાયેલી, પણ જાણે કોઈ સર્જન સર્જરી કરતો હોય એવી ઠંડકથી. લાગણીનો અભાવ, પણ તીક્ષ્ણ બુદ્ધિ અને વક્રોક્તિ ભરપૂર.
અને ભાષા,
ભાષા બહુ શુદ્ધ, બૌદ્ધિક, પણ એનો ઉપયોગ કરે છે શારીરિક ક્રિયાઓ, વિકૃતિ અને ક્રૂરતાના વર્ણન માટે. આ વિરોધાભાસ જ વાચકને હચમચાવી દે છે. અને પ્રતીકોનો ઉપયોગ, પિયાનો, રેઝર બ્લેડ, પેલું બંધિયાર ઘર, એ બધું એરિકાની માનસિક કેદને ઘાટું બનાવે છે.
તો એકંદરે આ પુસ્તક વાંચ્યા પછી કેવો અનુભવ થાય, શું મળે વાચકને?
જુઓ, આનંદ તો નથી જ મળતો. આ પુસ્તક સહન કરવું પડે છે, ગૂંગળામણ થાય, અસ્વસ્થતા લાગે. એરિકા માટે કદાચ દયા આવે, પણ સહાનુભૂતિ ન જાગે.
કારણ કે એ પોતે પણ એટલી,
હા, એ પોતે પણ એટલી જટિલ અને ક્યાંક અપ્રિય પાત્ર છે. પણ યેલિનેકનો ઉદ્દેશ આપણને સહાનુભૂતિ આપવાનો નથી. એમનો ઉદ્દેશ છે આપણને અરીસો બતાવવાનો, જાતીયતા, શક્તિ, સંમતિ, સંસ્કૃતિના અંધારા પાસાઓનો.
એ દેખાડવાનો કે સભ્યતાના ચમકતા પડદા પાછળ કેટલી પીણા અને વિકૃતિ છુપાયેલી હોઈ શકે છે.
બરાબર, કોઈ આશ્વાસન વગર, કોઈ સમાધાન વગર.
ખરેખર આ એવી કથા છે જે લાંબા સમય સુધી મનમાંથી ન જાય. અંતિમ વિચારો તરીકે આપણે શું તારવી શકીએ?
કદાચ એ કે આ કથા ક્રૂર પ્રમાણિકતા સાથે દર્શાવે છે કે કેવી રીતે દમન, ખાસ કરીને પારિવારિક અને સામાજિક દબાણ, વ્યક્તિના મનોજગતને કચડી નાખે છે.
અને પ્રેમ કે કળા જેવી ઉમદા ગણાતી બાબતો પણ કેવી રીતે અત્યાચારનું સાધન બની શકે છે તે વિચારવા પ્રેરે છે. યેલિનેક આપણને સભ્ય સમાજની અંદર છુપાયેલી હિંસા અને માનવીય મનની જટિલતાઓને કોઈપણ જાતના દિલાસા વિના જોવા મજબૂર કરે છે. અને કદાચ આ જ એની તાકાત છે, આપણને અસ્વસ્થ કરીને વિચારતા કરવાની તાકાત.
અને એ પણ વિચારવું રહ્યું કે એરિકા જેવી પરિસ્થિતિઓ કદાચ આટલી ચરમસીમા પર નહીં, પણ એના અંશો આપણી આસપાસ પણ ક્યાંક છુપાયેલા છે કે કેમ.
આ સંવાદ અહીં પૂરો થાય છે. ફરી મળીશું વિશ્વ સાહિત્યની બીજી અજોડ કૃતિ સાથે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.